આ ઉપરાંત અહીં એને માટે એક બીજું પણ ભયનું સ્થાન હતું. અહીં જે મઠપતિ હતો તેની સામે સર્જિયસને ભારે તિરસ્કાર હતો. એ માણસ લુચ્ચો અને દુનિયાદારીમાં રચ્યો પચ્યો હતો અને ઊંચા હોદ્દા મેળવી પોતાની જ મોટાઈ વધારવાની પેરવીમાં પડ્યો હતો. સર્જિયસે મનની સામે ઘણું જીદ કરી જોયું, પણ એ લાગણીને તે જીતી શક્યો નહીં. તે મઠપતિનું કહ્યું તો કરતો, પણ મનમાં ઊંડે ઊંડે એની નિંદા કર્યા વિના રહેતો નહીં. એ વિરોધનો ભાવ એના મનમાંથી જરાય ખસતો નહીં. નવા મઠમાં આવ્યાને એને બીજું વર્ષ ચાલતું હતું. તે દરમિયાન એ અણગમાની લાગણી ભભૂકી ઉઠી. એકવાર એક મોટા પર્વની પ્રાર્થના હતી. તે ઘણા લોકો બહારથી આવ્યા હતા. મઠપતિ પોતે પ્રાર્થના ચલાવતો હતો. સર્જિયસ એની રોજની જગ્યાએ ઊભો રહીને પ્રાર્થના કરતો હતો, પણ એના મનમાં તો એક બીજાથી ઉલટી લાગણીઓ વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું હતું. પ્રાર્થના વખતે અને ખાસ કરીને મોટા દેવરમાં તે જાતે પ્રાર્થના કરાવતો ન હોય ત્યારે તેના મનમાં આવું ઘમસાણ હંમેશા ચાલતું. એ ઘમસાણનું કારણ તો એ હતું કે વર્ણાજ્ઞ લોકો અને ખાસ કરીને સ્ત્રીઓની હાજરીથી તેના મનમાં ચીડ ઉપજતી હતી. એ લોકો અથવા દેવરમાં ચાલતી ધમાલ બેમાંથી કશું જોવાની એની મરજી નહોતી અને મનને ત્યાં જતું રોકવાને એ મથતો હતો. છતાં તેમના તરફ નજર નાખ્યા વિના એનાથી રહેવાતું નહોતું. એક સોલ્જર એક ફૂલ ફટાક જેવા લોકોને માટે રસ્તો કરતો હતો અને સાધારણ લોકોને ધક્કા મારીને બાજુએ ખસેડતો હતો. બબકાદાર કપડાં પહેરીને આવેલી ભદ્ર સમાજની સ્ત્રીઓ પાદરીઓ તરફ આંગળી કરી એકબીજાનું ધ્યાન એ પાદરીઓ તરફ દોરતી હતી. ખાસ કરીને એકની નજર સર્જિયસ પર અને બીજા એક દેખાવડા પાદરી પર ઠરતી હતી. સર્જિયસે પોતાના મનને જાણે અંધારી ઓઢાડવાનો પ્રયત્ન કર્યો. મીણબત્તીઓનું અજવાળું, મૂર્તિઓ અને પ્રાર્થના ચલાવનારા પાદરી એ સિવાય કશા તરફ નજર પડવા જ ન દેવી એવો પાકો નિર્ણય કર્યો. જે પ્રાર્થના ગવાતી કે વંચાતી હતી તે સિવાય બીજો અવાજ કાનમાં ઉતારવા ન દેવાનો પ્રયત્ન કર્યો. હું મારી ફરજ બજાવું છું એ જ વિચાર કરવો અને એ વિચારમાં તરબોળ થઈને હું પણ ભૂલી જાઉં એવો પણ તેણે નિશ્ચય કર્યો. જે પ્રાર્થના તેણે ઘણી વાર સાંભળી હતી તે જ જ્યારે દેવર બાર એકાંતમાં બીજું કોઈ ગાતું કે તે પોતે ગાતો ત્યારે આવી અભા નોર્મી તેને હંમેશા ઉપજતી અને તે દેહનું ભાન વિસરી જતો. આમ તે આજની પ્રાર્થનામાં ઊભો હતો. જરૂર પડે ત્યારે હાથ આડા અવરા કરી શરીરે ક્રોસની નિશાની કરતો અને મનના આવેશની સામે લડાઈ કરતો. ક્યારેક મનમાં ઉઠતી ઠંડા તિરસ્કારની લાગણીને વશ થતો અને ક્યારેક વળી પ્રયત્ન કરીને મનમાંથી વિચાર અને લાગણી ભૂસી નાખતો. એવામાં નિકોદમ કરીને એક પાદરી એને બોલાવવા આવ્યો. એ પણ સર્જિયસના રસ્તામાં આડખીલી જેવો હતો. એ માણસ મઠપટ્ટીની ખુશામત કરતો અને તે નચાવે એમ નાચતો. એ માટે એને ઠપકો આપ્યા વિના સર્જિયસથી રહી શકાતું નહીં. નિકોદમે આવી નીચાવરી સર્જિયસને નમન કર્યું અને કહ્યું કે મઠપતિ બોલાવે છે. સર્જિયસે જબ્બો સીધો કર્યો, ટોપી પહેરી લીધી ને આજુબાજુ બેઠેલા લોકો તરફ જોતો ચાલ્યો. લીઝી જો પણ જમણી બાજુ આ જાય પેલો સાધુ. એક સ્ત્રીના બોલ તેને કાને પડ્યા, ક્યાં છે ક્યાં છે? ઓહો પેલા ને, એ કંઈ બહુ રૂપારા નથી. સર્જિયસને ખબર હતી કે આ મારા વિશે બોલાય છે. એ બોલ એણે સાંભળ્યા, મનમાં લાલચ થઈ આવે ત્યારે હંમેશા બોલતો એમ આજે પણ મનમાં બોલ્યો, હે ભગવાન અમને લાલચમાં ન નાખ. તેણે માથું નમાવ્યું અને આંખો નીચી ધારી ચાલ્યો ગયો. મૂર્તિઓ પાસે જઈ કમરમાંથી નીચો નમી પગે લાગ્યો, પછી માથું ઊંચું કર્યું પણ ફેરવ્યું નહીં અને આંખ ત્રાસી કરી મઠપતિ સામે નજર નાખી લીધી. એની સાથે કોક બબકાદાર પોશાકવાળો માણસ ઊભો હતો. મઠપતિ એના હોદ્દાનો પોશાક પહેરીને ભીંત પાસે ઊભો હતો. એના ટૂંકા જાડા હાથ બાંય વિનાના જબ્બા નીચેથી છૂટા કરીને તેણે જાડી કાયાને પેટની ફાંદ પર જોડી રાખ્યા હતા. જબ્બાની દોરીઓ હાથમાં રાખી તે મલકાતે મોએ એક લશ્કરી અમલદારને કંઈક કહેતો હતો. સર્જિયસે જે પલટનમાં નોકરી કરેલી તેનો એ સેનાપતિ હતો. અત્યારે એ બહુ મોટા હોદ્દા પર હોય એમ દેખાતું હતું. સર્જિયસે તરત જ જોઈ ગયો કે મઠપતિને આ વાતની ખબર હતી અને તેનો રાતો ચહેરો અને ટાલવાળું માથું સંતોષ અને આનંદથી ચમકતા હતા. એ જોઈ સર્જિયસને અક્રામણ થઈ અને ચિત્રી ચડી. જે માણસ અગાઉ પોતાની પલટનમાં હતો તેને જોવાનું સેનાપતિને મન હતું, એટલા માટે જ મઠપતિએ મને બોલાવ્યો છે એમ જ્યારે સર્જિયસે જાણ્યું ત્યારે તો એના ક્રોધનો પાર વધી ગયો. તમને આ ભગતના વેશમાં જોઈ મને બહુ આનંદ થયો, કહી સેનાપતિએ હાથ લાંબો કર્યો. તમારા જૂના સાથીને તમે ભૂલી તો નહીં જ ગયા હો? મઠપતિનો રાતો હસતો ચહેરો, સેનાપતિના શબ્દો, એનું સફાઈદાર મોઢું, એના પરનું આત્મસંતોષ સૂચવનારું સ્મિત, તેના શ્વાસમાંથી આવતી દારૂની દુર્ગંધ અને મોઢા પરના થોભિયામાંથી આવતી તમાકુની ઉગ્ર વાસ, એ બધું જોઈને સર્જિયસનો પિત્તો ઉછર્યો. તેણે ફરી મઠપતિને નમન કર્યું અને બોલ્યો, આપે મને બોલાવ્યો છે? કંઈ તે થોભ્યો, તેનું મોઢું ને આંખો એમ જ પૂછી રહ્યા હતા કે કેમ બોલાવ્યો છે. હા, સેનાપતિને મળવા, મઠપતિએ કહ્યું. આપ તો જાણો છો કે મેં લાલચમાંથી બચવાને દુનિયાનો ત્યાગ કર્યો છે. સર્જિયસ બોલી ઉઠ્યો, તેના મોઢા પરનું લોહી ઉડી ગયું અને હોઠ કાંપવા લાગ્યા. તો પછી પ્રાર્થના ચાલે છે ત્યારે આ પ્રભુના ધામમાં લાલચમાં સા સારું નાખો છો? ભલે જાઓ, તમે જાઓ, મઠપતિએ કહ્યું. તે બબૂકી ઉઠ્યો અને તેનો ચહેરો લાલચોર થઈ ગયો. બીજે દાડે સર્જિયસે પોતાના ગર્વને માટે મઠપતિ અને બીજા પાદરીઓની ક્ષમા માંગી, પણ સાથે સાથે એક આખી રાત પ્રાર્થનામાં ગાળ્યા પછી તેણે નિશ્ચય કર્યો કે મારે આ મઠ છોડવો જ જોઈએ. એટલે તેણે પહેલાં મઠવાળા મહંતને લખ્યું કે મને આપની પાસે આવીને રહેવા દો, આપની મદદ વિના હું ક્રોધ અને અહંકાર રૂપી વિપુઓને સામે લડી નહીં શકું. કાગરમાં તેણે પોતાનું ગર્વરૂપી પાપ કબૂલ કર્યું હતું ને તેનો પસ્તાવો પ્રગટ કર્યો હતો. વર્તી ટપાલે નો જવાબ આવ્યો, તેમાં લખ્યું હતું કે તમારું અભિમાન જ આ બધાનું કારણ છે. ડોસાએ એમ પણ લખેલું કે પાદરીના વ્યવસાયને અંગે મળતા માનપાન અને હોદ્દા લેવાની તમે ના પાડો છો, તેમાં તમે નમ્રતા દાખવો છો. એ સાચું, છતાં એ નમ્રતાની પાછળ પ્રભુ પ્રેમ નથી હોતો, પણ તમારો અહંકાર હોય છે. તમને થાય છે હું કશાની સ્પૃહા રાખતો નથી, તે કેવો અજબ માણસ છું. તેથી જ તમને મઠપતિનું પેલું કામ ન ગમ્યું. તમને થયું મેં ઈશ્વરને ખાતર સર્વસ્વ ત્યજ્યું છે, છતાં અહીં તો કોઈ જંગલી જાનવરની પેઠે મારું પ્રદર્શન કરવામાં આવે છે. તમે ઈશ્વરને ખાતર અહંકારનો ત્યાગ કર્યો હોત તો તમે એ સાંખી લેત. સંસારી માણસમાં હોય એવું ગુમાન હજુ તમારા મનમાંથી દૂર થયું નથી. સર્જિયસ દીકરા, મેં તમારે વિશે વિચાર કર્યો છે, પ્રાર્થના પણ કરી છે અને ભગવાને મને રસ્તો સુજાડ્યો છે. તાંબોવના મઠમાં સાધુ હિલેરી નામના એક ખરેખરા સંત પુરુષ હતા. તેમનો સ્વર્ગવાસ થયો છે અને ત્યાં 18 વર્ષ રહેલા તાંબોવના મઠપતિ પૂછાવે છે કે એમની જગા લે એવા કોઈ સાધુ નથી. એટલામાં તમારો કાગર આવ્યો. તાંબોવના મઠપતિ ફાધર પાઈસી પાસે જાઓ, હું એમને તમારે વિશે લખીશ. ત્યાં જઈને હિલેરીની કોટડી માંગજો. તમે હિલેરીનું સ્થાન લઈ શકશો એવો એનો અર્થ નથી, પણ તમારા અહંકારને સમાવવા તમારે એકાંતની જરૂર છે. ભગવાન તમારું ભલું કરે. સર્જિયસે મહંતની આજ્ઞા માની તેનો કાગર મઠપતિને બતાવ્યો અને તેની રજા મેળવી પોતાની કોટડી ખાલી કરી પાસે જે રાચ રચીલું વગેરે હતું તે મઢમાં સોંપી દીધું અને તાંબોવના મઢમાં જવા નીકળ્યો. તાંબોવના મઠપતિ મૂળ વેપારી કુટુંબના હોય વ્યવસ્થાના કામમાં ભારે કુશળ હતા. તેમણે સર્જિયસને સરળતા અને શાંતિથી આવકાર આપ્યો અને તેને હિલેરીની કોટડી રહેવા આપી. પહેલાં એની સેવા કરવાનું એક ગૃહસ્થ શિષ્યને સોંપ્યું, પણ પછી સર્જિયસની પોતાની વિનવણીથી તેને સાવ એકલો રાખ્યો. કોટડી તે ડુંગરમાં કોતરી કાઢેલી બે ખંડવાળી ગુફા હતી, તેમાં હિલેરીને દફનાવેલો હતો. પાછલા ખંડમાં હિલેરીની કબર હતી. આગલા ખંડમાં સુવા માટે મોટો ગોખલો હતો, તેમાં પરારનું એક ગાડલું હતું. તે ઉપરાંત એક નાનું ટેબલ હતું ને મૂર્તિઓ તથા ચોપડીઓ મૂકવાની છાજલી હતી. બહારનું બારણું એક આંગળીથી વસાતું. આ ખંડની બહાર બીજી એક છાજલી હતી. તેના પર દિવસમાં એકવાર મઢમાંથી કોઈ સાધુ આવી ખાવાનું મૂકી જતો. આમ સર્જિયસ ખરેખરો જોગી બન્યો. 3. આ આશ્રમમાં એને આવે 6ઠું વર્ષ ચાલતું હતું. કોઈ તહેવારનો દિવસ હતો. પડોશના ગામમાંથી શ્રીમંત સ્ત્રી પુરુષોની એક મંડળી જાફત ઉડાવીને ગાડીમાં બેસી સેર કરવા નીકળી પડી હતી. તેમાં બે વકીલ, એક શ્રીમંત જમીનદાર, એક અમલદાર અને 4 સ્ત્રીઓ એટલા માણસ હતા. એક સ્ત્રી અમલદારની પત્ની હતી, બીજી જમીનદારની પત્ની હતી, ત્રીજી નાની છોકરી હતી, તે જમીનદારની બહેન હતી, ચોથી એ ઘણી સાથે છૂટાછેડા લીધા હતા. તે રૂપારી, પૈસાદાર અને ચસ્કેલ હતી. એનું સ્વચ્છંદી વર્તન જોઈને ગામના લોકો છક થઈ જતા અને આઘાત પામતા. આ ત્યક્તાનું નામ માક્રોવી હતું. હવા બહુ સુંદર હતી અને બરફથી છવાયેલો રસ્તો ઘરની ફરસ જેવો સુમારો હતો. મંડળી ગામ બહાર 7-8 માઇલ જઈ થોભી અને વિચાર કરવા લાગી કે હવે પાછા ફરવું કે આગળ જવું, પણ આ રસ્તો જાય છે ક્યાં? માક્રોવીએ પૂછ્યું. તાંબોવ અહીંથી 8-1 માઇલનું છેટું છે, બેમાંના એક વકીલે જવાબ આપ્યો. તેણે માક્રોવી જોડે જરા તરા નખરા માંડ્યા હતા. અને પછી ક્યાં? પછી મઢ આગળ થઈને લ પહોંચે છે. પેલો જોગી સર્જિયસ રહે છે તે મઢ? હા, સદગૃહસ્થો અને સન્નારીઓ, ચાલો આપણે મઢ સુધી જઈને એ યોગીરાજને જોઈએ. તાંબો ગામમાં રોકાઈને કંઈક હાજરી કરી લઈશું, પણ તો પછી આજે રાત્રે ઘેર પહોંચવા નહીં પામીએ. કાંઈ ફિકર નહીં, બાવાજીની ગુફામાં રાત રહી જઈશું. ભલે, મઢમાં બહુ સરસ અતિથિ ગૃહ છે. હું તાંબોની અદાલતમાં માખીનનો બચાવ કરતો હતો ત્યારે ત્યાં રહેલો. ના, હું તો બાવાજીની ગુફામાં જ રાત રહેવાની, અશક્ય. તમે મોટા ચમરબંધી હો તો એ રહી નહીં શકો. અશક્ય. મારવી છે શરત? હા, આવી જાઓ. તમે એમની સાથે રાત રહી શકો તો મારે તમને કહો તે આપવું. તમે કહો તે, પણ તમે હારો તો એટલી રકમ તમારે પણ આપવાની. હા હા, જરૂર. હંકાવો ગાડીઓ. ગાડીવાનોને દારૂ અપાયો અને સહેલાણીઓએ પોરી, દારૂ અને મીઠાઈની પેટી કાઢી. સ્ત્રીઓએ કૂતરાના ચામડાના સફેદ ડગલા પહેરી લીધા. ક્રોની ગાડી સૌથી આગળ જાય એ વિશે ગાડીવાનોમાં હુંસાતુસી ચાલી. એમાં જે સૌથી નાનો હતો તેણે હામ ભીડી ગાડીમાં એક બાજુ મોં ફેરવીને બેઠો લાંબો ચાબુક વીંજવા લાગ્યો અને ઘોડાને હાકોટા કરવા લાગ્યો. ગાડીઓની ઘંટડીઓ રણકવા લાગી અને પાટિયા બરફ પર ચરડ ચરડ કરવા લાગ્યા. ગાડીઓ જરાય હેલા ખાતી નહોતી. વછલા ઘોડાની પૂંછડી તેના ખૂમતાવાળા તંગ તરે સખત બાંધેલી હતી. ઘોડો એક ધારો અને ઝડપભેર ચાલ્યો જતો હતો. તમારો રસ્તો જોત જોતામાં પાછળ પડતો દેખાતો હતો અને ગાડીવાન મન મૂકીને રેન હલાવતો હતો. બેમાંનો એક વકીલ ને તેની સાથે બેઠેલો અમલદાર, માક્રોવીની જોડે બેઠેલી સ્ત્રી સાથે ગપ્પા હાંકતા હતા. પણ માક્રોવી પોતે તો સુનમૂન થઈને બેઠી હતી. તેણે રૂમાટીનો ડગલો ચપસાવીને પહેરેલો હતો અને તે વિચારમાં ગરકાવ હતી. હંમેશા એવા ને એવા અને હંમેશા દુષ્ટ એના એ રાતા ચરકતા મોઢા ને એની એ દારૂને બીડીઓની દુર્ગંધ, એની એ વાતો, એના એ વિચાર ને એના એ વિષયો, એ સૌને મનમાં એથી સંતોષ છે અને એવો ભરોસો છે કે એ તો એમ જ હોય ને પોતે બધા મરશે ત્યાં સુધી આની આ રીતે જીવવાના છે. પણ મારાથી એમ શાંત બેસી શકાતું નથી. મને તો કંટાળો આવે છે. મારે તો કંઈક એવું જોઈએ છે જેથી આ દુનિયા ઉથલ પાથલને ઊંધી છતી થઈ જાય. સારા ટોવરમાં અને હા ત્યાં જ પેલા લોકોએ હાંક હાંક કરેલું અને બરફમાં ઠરીને મરી ગયેલા નહીં એવી વલે અમારી થાય તો અમારા લોકો શું કરે, કેવી રીતે વર્તે, નીચતાથી વર્તે, એમાં મને તો શંકા નથી. સૌ પોતાનો પંડ સંભાળે અને હું પણ ખરાબ રીતે વર્તું, પણ મારી પાસે કંઈ નહીં તો રૂપ તો છે, આ બધાએ જાણે છે. અને પેલા સાધુનું શું, એ માણસ રૂપથી ન લોભાતો હોય એમ બને ખરું? ના રે, આ એક વસ્તુની લાલસા તો સૌ પુરુષોને હોય છે. ગઈ પાનખરવાળા પેલા લશ્કરી વિદ્યાર્થીની જ વાત લો ને, એ કેવો બેવકૂફ હતો ઇવાન. તેણે બૂમ પાડી, જી હજુર, સો હુકમ છે. પેલો કેટલી ઉંમરનો છે? કોણ? પેલો સ્ટીફન જ તો, 40 ઉપરનો હશે મને લાગે છે. જે કોઈ મળવા આવે તે સૌને એ મળે છે? હા, સૌને મળે છે, પણ તે હંમેશા નહીં. મારા પગ ઢાંકી દો. ના, એમ નહીં. તમે કેવા અનાડી છો. ના, જરા વધારે, હજુ વધારે. હા, એ બરાબર છે, પણ મારા પગ દબાવવાની જરૂર નથી. આમ કરતા કરતા ગાડીઓ જંગલમાં આવી પહોંચી. અહીં જ પેલી ગુફા હતી. માક્રોવી ગાડીમાંથી ઉતરી અને બીજાને કહ્યું, તમે આગળ જાઓ. ગાડીઓ ગઈ એટલે તે પગદંડી પર ચાલી. એણે કૂતરાના ચામડાનો સફેદ ડગલો પહેર્યો હતો પેલો વકીલ ગાડીમાંથી ઉતરી તેને જતી નિહાળી રહ્યો. સર્જિયસ ગુફામાં વાસ કર્યાને છઠ્ઠું વર્ષ ચાલતું હતું. અત્યારે એની ઉંમર 49ની હતી. એકાંતનું એનું જીવન કઠણ હતું. ઉપવાસ અને પ્રાર્થનાને લીધે નહીં, એ તો એને જરાય કઠણ ન લાગતી, પણ મનમાં ચાલી રહેલા સંઘર્ષને લીધે, મનમાં લાગણીઓનું આવું ઘમસાણ ચાલશે એવી ધારણા એણે રાખી નહોતી. એ સંઘર્ષના બે કારણ હતા, એક તો સંશય અને બીજું કામ વિકાર. આ બે શત્રુઓ હંમેશા સાથે દેખા દેતા. એને એમ લાગતું કે એ બે શત્રુ છે, પણ ખરું જોતા તો તે મળીને એક જ શત્રુ હતો. મનમાંથી સંશય દૂર થાય કે તરત કામ વિકાર પણ અલોપ થઈ જાય, પણ એ બંને જુદા જુદા અસુર માની તેમની સામે તે જુદી જુદી લડાઈ ચલાવતો. હે મારા પ્રભુ, હે મારા નાથ, તેના મનમાં વિચારોની ઘટમાર ચાલતી હતી. તું મને શ્રદ્ધા કેમ આપતો નથી? કામ વાસનાનું તો જાણે સમજ્યા, એની સામે તો સંતોને પણ લડવું પડેલું, પણ એમની પાસે શ્રદ્ધાનું બળ તો હતું, પણ મારે તો પરો, ઘડીઓ અને દિવસો એવા વીતે છે જ્યારે શ્રદ્ધા અલોપ થઈ જાય છે. આખું જગત અને એના સુખચેન જો પાપમય અને ત્યાજ્ય હોય તો તે સર્જાવ્યા છે સા સારું? તે આ પ્રલોભન સા સારું પેદા કર્યું છે? પ્રલોભન, હા હા પ્રલોભન. હું સંસારના આ બધા સુખ જતા કરવા ઈચ્છું છું. શા માટે? બીજે ક્યાંક સુખ મેળવવા? એ બીજી જગા છે ખરી? ત્યાં સુખ છે ખરું? કોણ જાણે, છતાં હું આ મથામણ કરી રહ્યો છું. એ પ્રલોભન નહીં તો બીજું શું છે? એને મનમાં ત્રાસ છૂટ્યો, પોતાની જાત પ્રત્યે તિરસ્કાર આવી ગયો. હે કુકર્મી જીવ, ને તારે સંત પુરુષ થવું છે? તેણે મનને ઠપકો આપ્યો અને પ્રાર્થના કરવા માંડી પડ્યો. પણ પ્રાર્થના શરૂ કરી કે તરત પોતે પેલા મઢમાં કેવો અધિકારી હતો તેનો ચિતાર નજર આગળ ખડો થયો. કેવો એ વેરાનો ઠાઠ હતો, કેવી સરસ ટોપી અને કેવો સુંદર જબ્બો પહેરવાને મળતા. એ વિચાર આવતા તેણે માથું ધુણાવ્યું. ના, એ બરાબર નથી, એ છેતરપિંડી છે. હું બીજાને ભલે છેતરું, પણ મારા અંતરાત્માને કે ઈશ્વરને તો ન જ છેતરાય. હું મોટો અને ભવ્ય પુરુષ નથી, પણ પામર જીવ છું. હું દયા અને હાંસીને પાત્ર છું. તેણે જબ્બો ઊંચો કર્યો અને પોતાના પાત્ર પગ જોઈને જ સહેજ હસ્યો. તેણે જબ્બો પાછો નીચો નાખી દીધો અને પ્રાર્થનાનું પુસ્તક વાંચવા માંડ્યું. વાંચતા વાંચતા શરીરે ક્રોસની નિશાનીઓ કરે અને નીચે વળીને પગે લાગે. આ સૈયા તો મારી ચિત્તા નહીં બને, એવું એક વાક્ય એના વાંચવામાં આવ્યું. ત્યાં તો મનમાંથી શેતાન બોલી ઉઠ્યો, સુની સૈયા એ પોતે જ ચિત્તા છે ને? જુઠ્ઠી વાત. એ જ વેરા એક વિદ્વાની જોડે અગાઉ તે રહેલો તેમાં ખભા કલ્પનામાં દેખાયા. તેણે આ વિચારો ખંખેરી નાખ્યા અને આગળ વાંચવા માંડ્યું. એ પુસ્તક પૂરું કરીને તેણે બાઇબલનો નવો કરાર હાથમાં લીધો અને પુસ્તક ઉગાડ્યું. એક વાક્ય તેણે ઘણીવાર ગોખેલું અને એને યાદ રહી ગયેલું, તે જ વાંચવામાં આવ્યું. હે નાથ, મને શ્રદ્ધા છે, તું મારી અશ્રદ્ધાનો નાશ કર. આ વાંચી તેણે મનમાં ઉઠેલી સર્વ શંકાઓને ફગાવી દીધી. તેનું મન શાંત થયું, એને આનંદ થયો અને મન નાચી ઉઠ્યું. તેણે શરીરે ક્રોસની નિશાનીઓ કરી અને સાંકડા બાંકડા પર સૂઈ ગયો. ઉનારે પહેરવાનો જબ્બો માથા નીચે ખોસી દીધો. તેને એકદમ ઊંઘ આવી ગઈ. આછી ઊંઘમાં જાણે ગાડીની ઘંટડીઓનો રણકાર સંભળાતો હોય એવો ભાસ તેને થયો. તેને થયું, આ તે હું સ્વપ્ન જોઉં છું કે જાગું છું? પણ બારણા પર ટકોરો થયો એટલે તે જાગી ગયો. તે બેઠો થયો, કાને સાંભળ્યું એવો વિશ્વાસ એને ના આવ્યો. પણ ટકોરો બીજી વાર થયો, હા આ ટકોરો પાસે જ એના બારણા પર જ થતો હતો. સાથે એક સ્ત્રીનો અવાજ સંભળાયો, હે મારા પ્રભુ, સંત ચરિતમાં વાંચેલું તે શું સાચું હશે? શેતાન શું સ્ત્રીનું રૂપ લઈને આવતો હશે? હા આ તો સ્ત્રીનો જ અવાજ છે, અને એ પણ કોમળ સૌમ્ય અને મધુર અવાજ છે. થું કંઈ તે શેતાનને ભગાડવા થૂંક્યો, ના રે આ તો બધા મારા મનના ઘોડા છે, એવી તેની ખાતરી થઈ. એટલે જીવ હેઠે બેઠો, ખૂણામાં વાંચવાની જગા હતી ત્યાં જઈ તે રોજની પેઠે ઘૂંટણીએ પડ્યો. આમ પડવાથી તેને આપોઆપ આશ્વાસન અને સંતોષ મળતા તે છેક નીચો નમ્યો. માથાના વાળ તેના મોઢા પર લટકવા લાગ્યા. માથા પર આગલા ભાગમાં ટાલ પડવા માંડી હતી. જમીન પર જાડા ઊનના પાથરણાનો ટાઢો ભીનો કકડો પડ્યો હતો. તેના પર માથું દબાવ્યું. અમુક એક ભજન વાંચવાથી મનના વિકાર સમે છે એમ ફાધર પીમને એને કહેલું, એટલે એ ભજન વાંચ્યું. મજબૂતને પોતાના પગ પર પોતાની હરવી અને સુકાઈ ગયેલી કાયાને ઊભી રાખતા એને વાર ન લાગી. તેણે ટટ્ટાર ઊભા રહી પ્રાર્થના ચાલુ રાખવાનો પ્રયત્ન તો કર્યો, પણ મન એમાં ન પરોવાયું અને કાન આપોઆપ બીજે ધ્યાન આપવા લાગ્યા. કંઈક વધારે સંભળાય તો સાંભળવાની એની ઈચ્છા હતી. આસપાસ ચોમેર શાંતિ હતી. છાપરાના એક ખૂણા પરથી નીચે મૂકેલા પીપમાં ટીપા એક ધારા પડતા હતા. બહાર ધુમ્મસ ફેલાયું હતું અને તે જમીન પર પડેલા બરફને ભેદી રહ્યું હતું. ચારે પાસ સુનકાર વ્યાપી રહ્યો હતો. એટલામાં એકાએક બારીએ કસાકનો ફફડાટ થયો અને એક અવાજ આવ્યો. એનો એક કોમર અને સૌમ્ય અવાજ હતો. આવો અવાજ તો કોઈ સુંદર સ્ત્રીનો જ હોઈ શકે. તેણે કહ્યું, ઈસુ ભગવાનને ખાતર મને અંદર આવવા દો ને. સર્જિયસના શરીરનું આખું લોહી જાણે ઘસી આવીને એના હૃદયમાં જામ્યું હતું. તેને શ્વાસ લેવો પણ મુશ્કેલ પડ્યો. હે ભગવાન, તું ઉઠ અને તારા શત્રુઓને વિખેરી નાખ. પણ હું કંઈ ભૂતપ્રેત કે રાક્ષસી નથી હો. જે હોઠ આ શબ્દો બોલતા હતા તે સ્મિત કરી રહ્યા હતા. એ દેખીતું હતું. હું કોઈ પિશાચ કે વંત્રી નથી, પણ એક પાપીણી સ્ત્રી છું ને આ વગડામાં ભૂલી પડી છું. વ્યંગાર્થમાં નહીં પણ વાચ્યાર્થમાં કંઈ તે ખડખડ હસી પડી. હું ઠરી ગઈ છું ને આશ્રયની ભિક્ષા માંગુ છું. સર્જિયસે મોઢું બારી સરસું દબાવ્યું, પણ એના કાચમાં તો મૂર્તિ આગળના નાના દીવાનું જ પ્રતિબિંબ પડ્યું ને તેનાથી આખા કાચ પર પ્રકાશ ફેલાઈ ગયો. તેણે મોઢાની બે બાજુએ બે હાથ મૂકી વચ્ચેથી જોવાનો પ્રયત્ન કર્યો. ધુમ્મસ, ઝાડ અને બરાબર સામે જ પેલી સ્ત્રી. હા, એનાથી થોડાક તસુને જ છેટે એક સ્ત્રીનો મધુર હેતાર અને ભયભીત ચહેરો એના તરફ નમી રહ્યો હતો. તેણે માથે ટોપી અને શરીરે લાંબો સફેદ રૂમાટીનો ડગલો પહેર્યો હતો. એમની આંખો મળી અને બંને જણે એકબીજાને તત્કાર ઓળખ્યા. બે જણ પહેલાં એકબીજાને કદી મળેલા કે ઓળખતા હતા એમ નહીં, પણ એમણે ને ખાસ કરીને સર્જિયસે જે નજર એકબીજા સામે નાખી તે પરથી બંને સમજી ગયા કે આપણે એકબીજાને ઓળખીએ છીએ અને એકબીજાના મનની વાત કરી ગયા છીએ એ દ્રષ્ટિપાત પછી આ બાઈને રાક્ષસી કલ્પવી અશક્ય હતી, એ તો સાદી હેતાર મધુર અને ભીરુ એવી એક મહિલા જ હતી એવું એને સમજાયું. તું કોણ છે અને કેમ આવી છું? તેણે પૂછ્યું. કૃપા કરીને બહાણો ઉગાડો ને, બાઈ બોલી. તેના અવાજમાં મનસ્વી સત્તાનો ભાવ હતો. હું ઠરીને ઠીકરું થઈ જાઉં છું. હું તમને કહું છું, હું ખરેખર ભૂલી પડી છું, પણ હું તો સંન્યાસી છું, જોગી છું. હા હા જોગીરાજ, પણ મહેરબાની કરીને બારણું ઉગાડો ને, કે તમારી બારી નીચે ઠરીને હું મરી જાઉં ને તમે પ્રાર્થના કર્યા કરશો. પણ તું અહીં કેવી રીતે? હું તમને ખાઈ નથી જવાની. ભગવાનને ખાતર મને અંદર આવવા દો ને, મારા તો અંગે અંગ અકળાઈ ગયા છે. એને બીક ખરેખર લાગી હતી અને આ શબ્દો બોલતા તે રડું રડું થઈ ગઈ. સર્જિયસ બારીએથી પાછો ફર્યો અને કાંટારા મુગટવાળી ભગવાન ઈસુની મૂર્તિ સામે જોઈ રહ્યો. હે ભગવાન, મને મદદ કરો. હે પતિત પાવન, મારો હાથ જાળો. બોલી એણે ક્રોસની નિશાનીઓ કરી અને મૂર્તિને નમન કર્યું. પછી વચલા બારણા આગળ ગયો અને તે ઉગાડ્યું. બારના બારણા પાસે જઈ આંગળી શોધી કાઢી અને તે ઉપાડવા જતો હતો ત્યાં બાર પગલાં સંભળાયા. પેલી બાઈ બારી આગળથી બારણા તરફ આવતી હતી. ઓરે, એણે એકાએક ચીસ પાડી. સાધુએ જાણ્યું કે છાપરા પરથી પાણી પડવાને લીધે આંગણામાં જે ખાબોચિયું ભરાયેલ તેમાં એનો પગ પડ્યો છે. તેના હાથ થથર્યા અને તેનાથી સખત વાસેલા બારણાની આંગળી ઊંચી થઈ નહી. અરે, આ તમે શું કરો છો? મને અંદર આવવા દો ને, હું તો કપડાં સહિત ભીંજાઈ ગઈ છું. તમે તમારો આત્મા બચાવવાનો વિચાર કરો છો અને હું ઠરીને મરી જાઉં છું તે તરફ તો જોતા જ નથી. સાધુએ બારણું પોતાની તરફ ખેંચ્યું, આંગળી ઊંચી કરી અને પોતે શું કરે છે એનો વિચાર કર્યા વિના બારણું એટલા જોરથી ઉગાડ્યું કે બાઈને વાગ્યું. અરે માફ કરો, તે એકાએક બોલી ઉઠ્યો. સ્ત્રીઓ સાથે વર્તવાની જૂની ડબે જ તેનાથી બોલાઈ ગયું. માફ શબ્દ સાંભળતા બાઈનું મોં મલક્યું. ત્યારે બાવાજી સાવ ભયંકર તો નથી જ? તેને થયું, કંઈ નહીં, એમાં શું થઈ ગયું? માફી તો ખરું જોતા મારે તમારી માંગવાની છે. કહેતા જ્ઞે તે સાધુની પાસે થઈને આગળ વધવા ગઈ. મારે આ સાહસ કરવું જ નહોતું જોઈતું, પણ શું કરું, ભોગ જોગે ભૂલી પડી. લો આવો, આવવું હોય તો કંઈ. સાધુએ એને રસ્તો કરી આપવા બાજુએ ઊભો રહ્યો. તેને સુંદર અત્તરની સુગંધ આવી. એવી સુવાસ તેણે લાંબા વખતથી લીધી નહોતી. બાઈ ગુફામાં દાખલ થઈ સાધુએ આગરી માર્યા વિના જ બહારનું બારણું વાસ્યું અને બાઈની પાછળ અંદર ગયો. હે ભગવાન, હે ઈસુ, હે ઈશ્વર પુત્ર, હું પાપી છું, મારા પર દયા કરો. હે નાથ, હું પાપી છું, મારા પર દયા કરો. એ પ્રાર્થના એના મનમાં એક સરખી ચાલી રહી હતી. સાથે સાથે હોઠ પણ આપોઆપ હાલતા હતા. આવો, આવવું હોય તો, તેણે ફરી કહ્યું. બાઈ ઓરડાની વચ્ચોવચ્ચ ઊભી હતી. પાણી એના શરીર પરથી જમીન પર ટપકતું હતું અને તે સાધુને નિહાળી રહી હતી. તેની આંખો હસતી હતી. તમારા એકાંતમાં ભંગ પાડ્યો એને માટે મને માફ કરજો, પણ તમે જુઓ છો મારા કેવા હાલ થયા છે. તે અમે ગામમાંથી ગાડીમાં ફરવા નીકળ્યા. રસ્તે મેં શરત મારી કે હું વોર બે વખતથી ચાલીને શહેરમાં આવીશ, પણ પછી ભૂલી પડી અને તમારી આ ગુફા મારા જોવામાં ન આવી હોત તો. એણે જૂઠી વાત કહેવા તો માંડી, પણ સાધુનો ચહેરો જોઈ ગભરાઈ એટલે આગળ બોલી ન શકી, તે ચૂપ થઈ ગઈ. સાધુ સાવ તેણે ધારેલો એવો નહોતો, તેણે કલ્પેલું એટલું રૂપ એનામાં નહોતું, છતાં તેની આંખને એ દેખાવડો લાગ્યો. એના દોરાસ પડતા અને સહેજ વાંકડિયા માથા અને દાદીના વાર, રૂપારૂને સીધું નાક અને સામી નજર કરે ત્યારે ધકતા અંગારા જેવી દેખાતી આંખો, એ બધાની માકોવીના મન પર ભારે છાપ પડી. સાધુએ જોયું કે બાઈ જૂઠું બોલે છે. હા, એટલે કંઈ તેણે બાઈ સામે નજર નાખી અને ફરી આંખો નીચી ઢારી દીધી. હું પહેલાં અંદરના ઓરડામાં જઈશ, આ બહારનો ઓરડો તમારે માટે છે. આટલું કહી તેણે નાનકડો દીવો ઉતારી મીણબત્તી સળગાવી અને નીચો વરી બાઈને નમન કરી અંદરના ઓરડામાં ચાલ્યો ગયો. અંદર કંઈક ખસેડતો હોય એવો અવાજ સાંભળી માકરોવીને થયું, કદાચ મને રોકવાને આડી વાત ઊભી કરતો હશે. તે સહજ હસી ડગલો ઉતાર્યો ટોપી વારમાં અને તેની નીચે બાંધેલા રૂમાલમાં ભરાઈ ગઈ હતી તે કાઢવા ગઈ. બારી આગળ ઊભી હતી ત્યાં તો એનું શરીર જરાય ભીંજાયું નહોતું. ભીંજાયું છે એમ કહેલું, એ તો અંદર પેસવા માટે બહારનું જ હતું, પણ બારણા આગળ તો તે ખરેખર ખાબોચિયામાં પડી હતી. ડાબો પગ ઘૂંટણ સુધી ભીંજાયો હતો અને બૂટમાં પાણી ભરાઈ ગયું હતું. એક પાટલી અને તેના પર પાથરેલો શેત્રંજીનો ટુકડો એ જ પથારી હતી. તેના પર બેસી તેણે બૂટ કાઢવા માંડ્યા. નાનકડી ઓરડી એને રમણીય લાગી. ઓરડી હતી તો 7-8 ફૂટ પહોળી અને 9-1 ફૂટ લાંબી, પણ ચોખ્ખી ચંદન હતી. એમાં તે બેઠી હતી. તે પાટલી એના ઉપરના ભાગમાં ભીંતે ચોપડીઓની છાજલી અને એક ખૂણામાં લખવાનું ટેબલ હતા. બારણા પાસે ગેટાના ચામડાનો એક ડગલો અને બીજો એક જબ્બો ખીંઠીએ ટીંગાયેલા હતા. ટેબલ પર નાનો દીવો હતો અને કાંટારા મુગટવાળી ઈસુની મૂર્તિ હતી. ઓરડીમાં પસીના અને માટીની વિચિત્ર વાસ આવતી હતી. એ બધું એને ગમ્યું. પેલી વાસ પણ એના ભીના પગ ખાસ કરીને એમાંનો એક દુખતા હતા. તેણે જલ્દી જલ્દી બૂટ મોજા ઉતારવા માંડ્યા, પણ એનું હસવું બંધ થયું નહોતું. પોતાની ધારણા સફર કરી તેના આનંદ કરતા વધારે આનંદ તો એને બીજા કારણસર થયો હતો. તેણે જોયું કે આ ફાંકડા વિચિત્ર અસાધારણ અને આકર્ષક પુરુષને તેણે શરમમાં નાખ્યો હતો. એણે સામો જવાબ ન વાર્યો, પણ તેથી શું, તેણે મનમાં કહ્યું, ફાધર સર્જિયસ કે તમને શું કહે છે, તમારે શું જોઈએ છે? એક શાંત સ્વરે ઉત્તર આપ્યો, તમારા એકાઉન્ટમાં ખલેલ પાડું છું માટે જરા માફ કરજો. હં, પણ મારાથી રહેવાતું નથી, બહાર તો હું માંદી જ પડી જાત, મેં હજુ એ નહીં પડું, એની કોને ખબર છે, હું તો આખી ભીંજાઈ ગઈ છું અને મારા પગ ઠરીને બરફ જેવા થઈ ગયા છે, મને માફ કરો. એ જ શાંત સ્વરે કહ્યું, મારાથી તમને કશી મદદ નહીં થઈ શકે, મારું ચાલત તો હું તમને ખલેલ ન કરત, હું પરોઢ સુધી જ અહીં છું. સાધુએ કશો જવાબ ન દીધો. માકરોવીએ એને કંઈક ગણગણ તો સાંભળ્યો. એને થયું કદાચ પ્રાર્થના કરતો હશે. તમે આ ઓરડામાં તો નથી આવવાના ને, તેણે હસતા હસતા પૂછ્યું, કેમ કે મારે શરીર કોરું કરવા કપડાં કાઢવા પડશે. સાધુએ જવાબ ન દીધો, પણ પ્રાર્થનાનું પુસ્તક વાંચવું ચાલુ રાખ્યું. હા, આ ખરો મર્દ છે, માકરોવીને થયું. જે બૂટમાંથી પાણી ટપકતું હતું તે બૂટ કાઢતા એને મુશ્કેલી પડતી હતી. તે બૂટ જોરથી ખેંચતી હતી, પણ બૂટ નીકળતો નહોતો. એ વસ્તુ કેવી રીતે હસવા જેવી હતી એ એના ધ્યાનમાં આવ્યું. તે બહાર ન સંભળાય એટલે મોટેથી એ હસવા લાગી. પણ પાછું યાદ આવ્યું કે સાધુ જો મારું હસવું સાંભળે તો કદાચ ડગે, અને ડગે એમ તો એ ઈચ્છતી હતી, એટલે એણે મોટેથી હસવા માંડ્યું ને એના મોજીલા કુદરતી અને હેતા રહસ્યની અસર સાધુના મન પર એણે ધારી હતી એવી જ થઈ. હા, આવા માણસ પર હું ખરેખર વારી જાઉં. કેવી આંખો, કેવો સાદો અને ખાનદાન ચહેરો, ને એમાં કામ વાસના પણ છે. હં, પ્રાર્થના ભલે ને ગમે એટલી બબડે તેથી શું, એ વિચાર કરવા લાગી. આવી વાતોમાં સ્ત્રીને કોઈ છેતરી ન શકે. એણે બારીએ ડોક્યું કર્યું ને મને જોઈ કે તરત જ એ સમજી ગયેલો, ને એને ખબર પડી ગઈ હતી. એની ચમક એની આંખમાં હતી અને ત્યાં કાયમ હતી. એને મારે વિશે પ્રેમ ઉપજવા માંડેલો અને મારા દેહને વિશે વાસના પણ પેદા થવા લાગેલી. હા, વાસના કંઈ. એણે બૂટ કાઢ્યો અને મોજા ઉતરવા માંડ્યા. લાંબા અને તંગ બાંધેલા મોજા ઉતારવા માટે ચણિયો ઊંચો કરવો પડે એમ હતું. એણે જરાક મૂંઝવણ થઈ ને એણે કહ્યું, અહીં ના આવશો? હં, પણ ભીતની બીજી બાજુથી જવાબ ન મળ્યો. પ્રાર્થના એક ધારી ચાલી રહી હતી, કશુંક ખસતું હોય એવો પણ અવાજ આવતો હતો. માક્રોવીને થયું, અંદરે લાંબો થઈને પ્રણિપાત કરે છે, એમાં તો શક નહીં, પણ એમ પગે લાગે તે કંઈ મન હાથમાં આવતું હશે કે? ભલા માણસ, જેમ હું એનું ચિંતન કરું છું તેમ એ પણ મનમાં તો મારું જ ચિંતન કરી રહ્યો છે. મારા પગને વિશે વિચાર કરતા જેવી લાગણી મને થાય છે તેવી લાગણીથી એ પણ મારા પગનો જ વિચાર કરી રહ્યો છે. તેણે ભીના મોજા ખેંચી કાઢ્યા, પગ પાટલી પર મૂક્યા અને શરીર નીચે દબાવી દીધા. એ રીતે થોડીક વાર બેસી રહી, ઢીંચણ ઊંચા કરી તેની આસપાસ હાથ રાખ્યા અને ચિંતાતુર દ્રષ્ટિએ સામે જોઈ રહી. પણ આ તો વેરાન વગડું છે, કોઈ કદી જાણવાનું પણ નથી. તે ઉઠી મોજા ચૂલા પાસે લઈ ગઈ ને લોખંડના સરિયા પર સૂકવી દીધા. સરિયો વિચિત્ર હતો, તેને એણે ફેરવી જોયો અને પછી ઉગાડે પગે હરવા પગલા ભરતી આવીને પાટલી પર પગ ઊંચા લઈ બેઠી. વચલા આંતરાની પેલી બાજુ સંપૂર્ણ શાંતિ હતી. તેણે ઘરે લટકતા નાનકડા ઘડિયાળ પર નજર નાખી, 2 વાગ્યા હતા. અમારી મંડળી 3-1 વાગે તો પાછી આવશે. હવે એની પાસે કલાકથી વધારે વખત નહોતો, તો શું મારે આમ સાવ એકલી બેસી રહેવું? છઠ, એ વાતમાં કંઈ માલ નથી, મારે આમ બેસવું જ નથી, હું એને એકદમ બોલાવીશ. ફાધર સર્જિયસ, ફાધર સર્જિયસ, સર્જી મિટ્રિચ, પ્રિન્સ કાસાટ્સ્કી. અંતરની પેલી બાજુ તો સુમસામ હતું. જુઓ, સાંભળો, આ તો નરી નિર્દયતા કહેવાય. તમારું ખાસ કામ ન હોત તો હું તમને ન બોલાવત. હું માંદી છું, મને શું થાય છે તેની સમજ પડતી નથી. જાણે દર્દ થતું હોય એવો અવાજ કાઢી તેણે બૂમો પાડી, ઓરે ઓરે કરીને ચીસ પાડી અને પાછી પાટલી પર પડી. અને વિચિત્ર વાત તો એ કે એને ખરેખર એમ લાગવા માંડ્યું કે મારી શક્તિ ખૂટતી જાય છે, મને મૂર્છા આવે છે, મારું એક એક અંગ દુખે છે અને હું તાવથી કંપી રહી છું. જરા સાંભળો તો, મને મદદ કરો ને, મને શું થાય છે તે હું સમજી શકતી નથી. ઓરે ઓરે, તેણે કાંચરીના બટન ઉગાડ્યા, છાતી ખુલ્લી કરી અને કોણી સુધી ઉગાડા હાથ ઊંચા કર્યા, ઓરે ઓરે. આ બધો વખત સર્જિયસ એની ઓરડીમાં ઊભો હતો, ભગવાનનું રટણ કરતો હતો, સાંજે બોલવાની પ્રાર્થનાઓ બોલી રહ્યો, એટલે હાલ્યા ચાલ્યા વિના સ્થિર ઊભો રહ્યો અને આખો આત્મા નીચોવીને મનમાં કહ્યું, હે ઈસુ ભગવાન, હે ઈશ્વર પુત્ર, મારા પર દયા કરો. પણ એણે બધું સાંભળ્યું હતું. પેલી બાઈએ કપડાં ઉતાર્યા ત્યારે તેનું રેશમ કેવું ફફડ્યું હતું, તે ઉગાડે પગે ભોંય પર કેવી ચાલી હતી, અને તેણે હાથ વડે પગના તરિયા કેવા ઘસ્યા હતા, એ બધું તેને કાને પડ્યું હતું. પોતાની નિર્બળતાનો તેને ખ્યાલ હતો અને થતું હતું કે હું કદાચ કોઈ પણ પરે લપસી પડીશ. તેથી જ તે જરાએ અટક્યા વિના નિરંતર પ્રાર્થના કરી રહ્યો હતો. એક પરિકથામાં નાયકને આગું પાછું જોયા વિના આગળ ને આગળ ચાલ ચાલ કરવું પડે છે. એ નાયકના જેવી એની સ્થિતિ હતી. સર્જિયસ જોતો અને સાંભળતો હતો કે પેલી બાજુ ભય અને વિનાશ બેઠેલા છે. તે મારી ઉપર અને મારી આસપાસ ઝઝૂમી રહ્યા છે, અને હું એક પલકવાર પણ એ દિશામાં નજર ન કરું તો જ બચી શકું એમ છું. પણ એકાએક એને ત્યાં જોવાની તીવ્ર ઈચ્છા થઈ. આવી તે પરે જ બાઈએ કહ્યું, આ કંઈ માણસાઈ ન કહેવાય, હું કદાચ મરી જઈશ. હા, હું એની પાસે જઈશ તો ખરો, પણ પેલા સંતે એક હાથ કુલટા પર મૂકેલો અને બીજો સરકતી સગડીમાં નાખેલો એના જેવું કરીશ. પણ સરકતી સગડી તો અહીં છે નહીં. તેણે આસપાસ નજર નાખી દીવો દીવાની જ્યોત પર તેણે આંગળી મૂકી અને ભવા ચડાવી દુઃખ વેઠવાની તૈયારી કરી. લાંબા વખત સુધી તો લાગ્યું જાણે કશું જ થતું જ નથી. આ દુઃખ પૂરતું છે કે નહીં એનો નિશ્ચય તે હજુ કરી શકતો ન હતો. ત્યાં તો એકાએક તેને આખે શરીરે વેદના થઈ આવી. તેણે ઝાટકો મારીને હાથ ખેંચી લીધો અને હવામાં હલાવ્યો. ના, આ મારાથી નહીં સેવાય. ભગવાનને ખાતર મારી પાસે આવો અને હું મરી જાઉં છું. ઓ રે, ત્યારે શું લપસી પડવાનો? ના, નહીં જ લપસું. હમણાં જ આવ્યો તો તમારી પાસે કઈ. તેણે બાણું ઉગાડવું જોડેની ઓરડીમાં બેઠેલી રંભા તરફ નજર નાખ્યા વિના જ આખી ઓરડી વટાવી ને બારની રવેશીમાં જ્યાં એ લાકડા ચીરતો ત્યાં ગયો. ત્યાં લાકડાનું એક ગચ્યું શોધી કાઢ્યું અને ભીતે ટેકવીને મૂકેલી કુહાડી લીધી. અપઘડી આવ્યો હં, કહી તેણે જમણે હાથે કુહાડી લીધી. ડાબા હાથની પહેલી આંગળી તર્જની ગચિયા પર મૂકી કુહાડી વીંજીને બીજા વેડાની નીચેના ભાગમાં ઘા કર્યો. એટલી જ જાડાઈની લાકડી ઉડે એના કરતાં વધારે વેગથી આંગળી ટચાક કરતી ઉડી અને ઉછરીને ગચિયાની કોર પર અથડાઈ અને ત્યાંથી ભોંય પર પડી. આંગળી પડતી સંભળાય ત્યાં સુધી તો તેને કશું દર્દ થયું નહીં. પણ આશ્ચર્ય પામવાનો વખત મળે તે પહેલાં તો તેને વેદના અને બળતરા થવા લાગી અને ગરમ ગરમ લોહી વહેતું દેખાયું. તેણે ઉતાવળે ડગલાની ચારમાં આંગળીનું ઠૂંઠું ઢાંકી દીધું ને તેને કેળે દબાવી ઓરડીમાં ગયો. ત્યાં પેલી અપ્સરાની સામે ઊભી રહી. તેણે આંખો નીચી ધારી અને ધીરે અવાજે પૂછ્યું, તમારે શું જોઈએ છે? પેલીએ એના ફિક્કા ચહેરા સામે ને એના કાંપતા ડાબા ગાલ સામે જોયું ને એના મનમાં એકાએક શરમ ઉપજી. તે કૂદીને ઊભી થઈ, રૂવાટીનો ડગલો ખીટીએથી લઈ લીધો ને તેના વડે શરીર ઢાંકી દીધું. મને દર્દ થતું હતું, મને શરદી થઈ છે. હું ફાધર સર્જિયસ હું. સર્જિયસે આનંદના શાંત તેજથી ચરકાતી પોતાની આંખો બાઈ પર ફેરવીને કહ્યું, બેન, તે તારા અમર આત્માનો નાશ કરવાની ઈચ્છા સા સારું રાખેલી? જગતમાં પ્રલોભનો તો આવે છે અને આવવાના પણ. એ પ્રલોભનો જે માણસની મારફતે આવે તે માણસ અભાગી છે. તું પ્રભુની પ્રાર્થના કર અને માંગ કે તે આપણને ક્ષમા કરે. માકરોવી સાંભળી રહી અને સાધુ સામે જોવા લાગી. એકાએક જાણે કશુંક ટપકતું હોય એવો અવાજ તેને સંભળાયો. તેણે નીચી નજર કરી તો જોયું કે સાધુના ડગલામાં થઈને એના હાથનું લોહી દર દર ટપકી રહ્યું છે, તમે હાથને શું કર્યું? તેને જે અવાજ સાંભળેલો તે યાદ આવ્યો. નાનો દીવો હાથમાં લઈ તે રવેશીમાં ગઈ. ત્યાં ભોંય પર લોહી નીંગરતું આંગળીનું ટચકું પડ્યું હતું. તે પાછી ફરી. તેનો ચહેરો સાધુના કરતાંય ફિક્કો થઈ ગયો. તે કંઈક કહેવા જતી હતી. ત્યાં તો સાધુ બોલ્યા વિના પાછલી ઓરડીમાં ગયો અને બારણું વાસી દીધું. મને ક્ષમા કરો, માક્રોવીએ કહ્યું, હું મારા પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરી શકું? ચાલી જા, મને તમારી આંગળીએ પાટો બાંધવા દો, અહીંથી ચાલી જા તું. માક્રોવીએ ઉતાવળે અને જરાય અવાજ કર્યા વિના કપડાં પહેરી લીધા અને રૂમાટીનો ડગલો પહેરીને તૈયાર થઈ એટલે રાહ જોતી બેઠી. બહાર ગાડીની ઘંટડીઓ સંભળાઈ. ફાધર સર્જિયસ, મને ક્ષમા કરો, તું ચાલી જા હવે. ક્ષમા કરનારો તો ઈશ્વર છે. ફાધર સર્જિયસ, હું મારું જીવન બદલી નાખીશ, મારો ત્યાગ ન કરશો. તું જા હવે, મને ક્ષમા કરો અને મને આશીર્વાદ આપો. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે, તેણે આંતરા પાછળથી અવાજ સાંભળ્યો, જા. માક્રોવી હૈયાફાટ રડી પડી અને ગુફા બહાર ગઈ. પેલો વકીલ એને મળવાને સામે આવ્યો. અરે, હું તો શરતમાં હાર્યો, દેખું હવે કંઈ છૂટકો છે? તમે ક્યાં બેસશો? ગમે ત્યાં. તે ગાડીમાં બેઠી અને ઘેર જતા આખે રસ્તે એક શબ્દ પણ બોલી નહીં. વર્ષ દાડા પછી તેણે ઉમેદવાર તરીકે સ્ત્રીઓના એક મઢમાં પ્રવેશ કર્યો. સાધુ આરસેની તેને લાંબે ગાળે કાગળો લખીને સૂચનાઓ આપતા તેમની દેખરેખ નીચે તે કડક અને સંયમી જીવન ગારવા લાગી. 4. સાધુ સર્જિયસ એ જ ગુફામાં બીજા 7 વર્ષ કાઢ્યા. પહેલાં તો લોકો એને માટે ચા, ખાંડ, સફેદ રોટી, દૂધ, કપડાં અને બર્તન વગેરે લાવતા. તેમાંનું ઘણું એ સ્વીકારતો. પણ જેમ વખત વીતતો ગયો તેમ તેમ તેણે જીવનની કઠોરતા વધારી. ખાસ કામની ન હોય એવી એક એક ચીજ લેવાની ના પાડવા માંડી અને છેવટે અઠવાડિયે એકવાર રાઈના રોટલા સિવાય બીજું બધું લેવાનું બંધ કર્યું. લોકો બીજું જે કંઈ લઈ આવતા તે બધું તે એની પાસે આવનારા ગરીબોને વહેંચી દેતો. આખો વખત ગુફાની ઓરડીમાં ધ્યાન અને પ્રાર્થનામાં અને મળવા આવનાર લોકો જોડે વાતો કરવામાં ગાળતો. જેમ જેમ વખત જવા લાગ્યો તેમ તેમ મળવા આવનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ. હવે તો તે વર્ષમાં 3 જ વાર બહારને દેવરે જતો અને જરૂર પડે ત્યારે પાણી ભરવા અને લાકડા લાવવા જતો. માક્રોવી જોડેનો પ્રસંગ તેના ગુફાવાસ પછી 5 વર્ષે બન્યો હતો. માક્રોવી રાતે ગુફામાં ગઈ. તેનો હૃદય પલટો થયો અને તે સાધ્વી થઈ. એ બધી વાત થોડા વખતમાં લોકોમાં ફેલાઈ ગઈ. ત્યારથી સાધુ સર્જિયસની કીર્તિ વધી. દર્શને આવનાર લોકોની ભીડ વધવા લાગી. બીજા સાધુઓ આવી તેની ગુફા પાસે વસ્યા. પાસે એક દેવર ઊભું થયું અને એક અતિથિગૃહ પણ બંધાયું. આવા દાખલામાં હંમેશા બને છે તેમ એની તપસ્યા અને સિદ્ધિ વિશેની અતિશયોક્તિ સાથે એની કીર્તિ ગામ પરગામ ફેલાઈ અને તેનો વિસ્તાર વધતો ગયો. લોકો દૂર દૂરથી એના દર્શન કરવા આવવા લાગ્યા. માંદા અને પાંગરાને પણ લઈ આવતા અને કહેતા કે સાધુ મહારાજ એમને સાજા કરી દે છે. એણે માંદા માણસને સાજું કર્યાનો પહેલો દાખલો ગુફાવાસના 8મા વર્ષમાં બન્યો. 14 વર્ષનો એક છોકરો હતો. માં તેને સાધુ પાસે લાવીને હટ કરીને કહેવા લાગી કે મારા દીકરાને માથે હાથ મૂકો અને મૂકો. મારાથી માંદાને સાજા કરી શકાય છે એવો ખ્યાલ તો સાધુને કદી સ્વપ્ને આવ્યો નહોતો. એવા વિચારને તેણે અહંકારરૂપી ભારે પાપમાં ગણી કાઢ્યો હતો. પણ જે માં દીકરો લઈ આવેલી તેણે તો આગ્રહ ભેરેને કાલાવાલા કર્યા. તેને પગે પડી અને કહેવા લાગી, તમે બીજાને સાજા કરો છો અને મારા છોકરાને જ સાજો કરવાની ના કેમ પાડો છો? ઈસુના સોગંદ દઈને વિનવણી કરી સાધુએ કહ્યું કે માંદાને સાજા કરનાર તો એકલો પરમાત્મા જ છે. તો માં કહે, હું તો એટલું જ માગું છું કે તમે મારા છોકરાને માથે હાથ મૂકો અને તેને માટે પ્રાર્થના કરો. સાધુએ ના પાડી ને ગુફામાં ચાલ્યો ગયો. પણ બીજે દિવસે પાનખરનો વખત હતો અને રાત ટાઢનો ચમકારો શરૂ થઈ ગયો હતો. તે પાણી ભરવા ગયો ત્યાં એ જ માં 14 વર્ષના એના ફિક્કા પડી ગયેલા છોકરાને લઈને સામી મળી ને એની એ વિનવણી કરવા લાગી. સર્જિયસને અન્યાયી ન્યાયાધીશની વાર્તા યાદ આવી. આ સ્ત્રીને ના જ પાડવી એ વિશે તેને અગાઉ ખાતરી હતી, પણ હવે તેને આનાકાની થવા લાગી. આનાકાની થઈ એટલે પ્રાર્થના શરૂ કરી અને મનમાં નિશ્ચય થયો ત્યાં લગી ચાલુ રાખી. એ નિશ્ચય એવો હતો કે મારે આ સ્ત્રીની વિનંતી માન્ય રાખવી જોઈએ ને એની શ્રદ્ધાથી એનો છોકરો બચી જશે. હું પોતે તો આ દાખલામાં કેવળ ઈશ્વરે પસંદ કરેલું એનું સાધન જ માનીશ. આ પછી તેણે બહાર જઈ પેલી માની ઈચ્છા તૃપ્ત કરી, તેના છોકરાના માથા પર હાથ મૂક્યો અને પ્રાર્થના કરી. માં દીકરાને લઈને ચાલી ગઈ. મહિના પછી તેનો છોકરો સાજો થયો. મહંત સર્જિયસને હવે એ નામે લોકો ઓળખતા ને રોગ મટાડવાની શક્તિનો એ જિલ્લામાં ચોમેર ડંકો વાગી ગયો. તે પછી એવું એક અઠવાડિયું જતું નહીં જ્યારે માંદા માણસો ઘોડે બેસીને કે પગપાળા સર્જિયસની પાસે ન આવતા હોય. એકની વિનવણી માન્યા પછી બીજાને સી રીતે ના કહી શકે એટલે તે ઘણાને માથે હાથ મૂકતો અને પ્રાર્થના કરતો. ઘણા સાજા થતા સર્જિયસની કીર્તિ વધારે ને વધારે ફેલાવા લાગી. આ રીતે 7 વર્ષ પહેલા મઢમાં મેં 13 તાપસની ગુફામાં વીતી ગયા. હવે તે ડોસા જેવો દેખાતો, દાઢી લાંબી વધી હતી અને વાળ દોરા થવા આવ્યા હતા, પણ માથાના વાળ તો આછા છતાં હજુ કાળા અને વાંકડિયા હતા.